फरज्यात प्रारंभिक वर्णन। फरज्यात प्रारंभिक वर्णन। एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्रा एआई नी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી કૃતિની ઊંડી સફર કરવાના છીએ જે માત્ર નવલકથા નથી પણ એક ચેતવણી જેવી છે।
હા, એક સડકતો સવાલ છે।
બરાબર, જોઝેફ કોનરાડની નોસ્ટ્રોમો।
અહં,
અને સવાલ એ છે કે શું પૈસા, સત્તા અને જેને કોનરાડ ભૌતિક હિતો કહે છે એના પ્રચંડ વજન નીચે આપણા માનવીય આદર્શો જેમ કે ન્યાય, પ્રેમ, વફાદારી એ ટકી શકે ખરા?
બિલકુલ। અને આ સવાલ પૂછનાર લેખક જોઝેફ કોનરાડ એ પોતે જ મતલબ કે એક જટિલ વ્યક્તિત્વ હતા। પોલેન્ડમાં જન્મ્યા, રશિયન સામ્રાજ્ય નીચે ઉછેર થયો
અને યુવાનીમાં દરિયાઈ જીવન અપનાવ્યું નહીં?
હા, લગભગ 20 વર્ષ। અને પછી અંગ્રેજી, જે એમની ત્રીજી ભાષા હતી, એમાં એટલું પ્રભુત્વ મેળવ્યું કે આજે એ આધુનિક અંગ્રેજી સાહિત્યના એમ કહી શકાય કે શિલ્પીઓમાં ગણાય છે।
આધુનિકતાવાદની વાત કરીએ તો એનો અર્થ એ થયો કે પરંપરાગત કથન શૈલી છોડીને માનવ મનના ઊંડાણ, એના સંઘર્ષો, એની અસ્પષ્ટતાઓ પર ધ્યાન આપવું।
બરાબર, કોનરાડ આમાં માહેર હતા। એમના લેખનમાં નૈતિક અસ્પષ્ટતા, એકલતા, સામ્રાજ્યવાદની અસરો આ બધું કેન્દ્રમાં રહે છે।
નોસ્ટ્રોમો, જે 1904માં પ્રકાશિત થઈ, એને કોનરાડની સૌથી મહત્વાકાંક્ષી કૃતિ ગણવામાં આવે છે।
હા, અને કદાચ સૌથી જટિલ પણ। એની પૃષ્ઠભૂમિ છે કોસ્ટાગુઆના એક કાલ્પનિક દક્ષિણ અમેરિકન દેશ,
જે સતત રાજકીય ઉથલપાથલ અને ભ્રષ્ટાચારથી પીડાય છે।
બરાબર, અને આ દેશનો એક પ્રાંત છે સુલાકો। સમૃદ્ધ છે પણ પહાડોથી ઘેરાયેલો, એટલે થોડો અલગ થલગ।
અને એની બધી જ સમૃદ્ધિનો આધાર છે પેલી સાન ટોમે નામની ચાંદીની ખાણ પર।
બરાબર, અને આ ખાણ અને એની સાથે જોડાયેલા ભૌતિક હિતો, એટલે ખાલી ચાંદી નહીં પણ વિદેશી રોકાણ, રાજકારણ, નફાખોરી, આખી સિસ્ટમ એ જ બધા પાત્રોના નસીબને ખડે છે।
મુખ્ય પાત્ર છે ચાર્લ્સ ગુલ્ડ, એક આદર્શવાદી અંગ્રેજ।
હા, એ માને છે કે ખાણ દ્વારા આર્થિક વિકાસ લાવીશ તો સુલાકોમાં સ્થિરતા આવશે, પ્રગતિ થશે। વળી એના પિતા આ ખાણમાં નિષ્ફળ ગયેલા, એટલે એના માટે આ એક અંગત મિશન જેવું પણ છે, બદલો લેવાનો, કુટુંબનું સન્માન પાછું મેળવવાનું।
અને એની પત્ની એમિલિયા ગોલ્ડ, શરૂઆતમાં તો એ પણ પતિના આદર્શોમાં વિશ્વાસ રાખે છે, બહુ દયાળુ છે, ઈચ્છે છે કે ખાણના પૈસા લોકોના ભલા માટે વપરાય, શાળાઓ, હોસ્પિટલો બને।
પણ ધીમે ધીમે એને ખ્યાલ આવે છે કે આ ચાંદીમાં કંઈક ખોટું છે। એ માત્ર ધાતુ નથી પણ એક નૈતિક બોજ છે, જાણે કોઈ શાપ।
હા, તે નવલકથાનો નૈતિક અવાજ બની જાય છે। ભૌતિક પ્રગતિ પાછળ શું કિંમત ચૂકવાય છે એ જુએ છે।
અને પછી છે નોસ્ટ્રોમો, જેનું અસલી નામ તો જિયોવાની બાટિસ્ટા ફિડાન્ઝા છે, ઇટાલિયન છે, ગોદી કામદારોનો નેતા, કપતાસ જે કાર્ગાદોરેસ કહેવાય એને,
એટલે બંદર પર એનો દબદબો,
બહુ જ દેખાવડો, બહાદુર, બધાનો માનીતો। એની ઓળખ એની પબ્લિક ઇમેજ પર એની માનવામાં આવતી પ્રામાણિકતા પર ટકેલી છે। સુલાકોના મોટા લોકો માટે તો એ અવર મેન છે, આપણો માણસ જેના પર ભરોસો રાખી શકાય।
આ ત્રણ મુખ્ય પાત્રો સિવાય પણ બીજા છે ને, પેલો ડોક્ટર।
હા, ડોક્ટર મોનિગમ, ભૂતકાળમાં એની સાથે કંઈક ખરાબ થયેલું, એટલે થોડો નિરાશાવાદી અને ઘવાયેલો છે। પછી માર્ટિન ડેકુડ, પેરિસથી આવેલો બુદ્ધિજીવી પત્રકાર,
જે પ્રેમમાં પડીને રાજકારણમાં જોડાય છે।
અને જ્યોર્જિયો વાયોલા, એક જૂનો આદર્શવાદી ક્રાંતિકારી। આ બધાના જીવન પેલી ચાંદીની ખાણ સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલા છે।
નવલકથાની શરૂઆત થોડી ધીમી છે ને, સીધી એક્શન નથી?
ના, કોનરાડ પહેલા વાતાવરણ બાંધે છે, સુલાકો કેવું છે, એનો ભૂગોળ, પેલી ગોલ્ફો પ્લાસિડો ખાડી જે દેખાય શાંત પણ છે ખતરનાક, દૂર દેખાતો હિગુરોટા પર્વત, પછી ઇતિહાસ, ફ્લેશબેક દ્વારા ગોલ્ડ પરિવારની ખાણની વાત આવે છે।
એટલે પહેલા આખું સ્ટેજ સેટ થાય છે, દેખાય છે કે શાંતિ છે પણ અંદર બધું અસ્થિર છે।
બરાબર, અને આ શાંતિ તૂટે છે જ્યારે કોસ્ટાગુઆનામાં ફરી રાજકીય બળવો થાય છે, મોન્ટેરો ભાઈઓ લશ્કરી ક્રાંતિ કરે છે
અને સુલાકો પર ખતરો આવી જાય છે।
હા, અને અચાનક પેલી સાન્ટોમે ખાણની ચાંદી, જે સમૃદ્ધિનું પ્રતીક હતી, તે એક મોટી જવાબદારી બની જાય છે, ક્રાંતિકારીઓ માટે મોટું ઇનામ।
અહીંથી વાર્તા ગતિ પકડે છે બીજો ભાગ, ધ ઇસાબેલ્સ।
હા,
હવે મુખ્ય ચિંતા એ છે કે આ કરોડોની ચાંદી ક્રાંતિકારીઓના હાથમાં ન જવી જોઈએ, એટલે ગુલ્ડ એક જોખમી પ્લાન બનાવે છે.
શું પ્લાન?
ચાંદીને રાતોરાત એક નાની નૌકામાં, જેને લાઇટર કહે છે, ભરીને સુલાકોની ખાડીમાંથી બહાર કાઢી ક્યાંક સુરક્ષિત જગ્યાએ પહોંચાડવી.
અને આ કામ કોણ સંભાળે?
કોને વળી? નોસ્ટ્રોમોને જ ને, એના પર જ બધાને ભરોસો.
અને એની સાથે પેલો પત્રકાર માર્ટિન ડિકોટ પણ જાય છે.
હા, પણ એ કોઈ રાજકીય કારણસર નહીં, પણ એન્ટોનિયા અવેલાનોસ નામની યુવતીના પ્રેમમાં છે એટલે એના માટે જાય છે.
એમની રાતની મુસાફરી બહુ નાટકીય બને છે.
અથડાય છે ને એમની હોડી? હા, ગાઢ અંધારામાં ક્રાંતિકારી નેતા સોટિલોના સૈનિકોને લઈ જતા મોટા જહાજ સાથે એમની નાનકડી નૌકા અથડાય છે. માંડ માંડ બચે છે.
અને પછી?
ડેકોડને ખજાનાની રખેવાળી કરવા ટાપુ પર એકલો છોડી દેવામાં આવે છે, અને નોસ્ટ્રોમો, જે સારો તરવૈયો છે, એ તરીને પાછો સુલાકો પહોંચે છે.
અને આવીને શું કહે છે?
એ આવીને ખબર આપે છે કે હોડી ડૂબી ગઈ અને બધી ચાંદી દરિયામાં ગઈ.
ઓહો, એટલે બધા એમ જ માની લે છે.
હા, અને આ બનાવ પછી તો નોસ્ટ્રોમો સુલાકોનો હીરો બની જાય છે. લોકો એની બહાદુરીના વખાણ કરે છે.
એટલું જ નહીં, એ બીજું પણ પરાક્રમ કરે છે ને, પેલી સેનાને બોલાવી લાવવાનું.
બરાબર, પહાડોમાં અત્યંત મુશ્કેલ સવારી કરીને એ વફાદાર જનરલ બેરિયોસની સેનાને મદદ માટે બોલાવી લાવે છે. એના કારણે સુલાકો બચી જાય છે
અને ઓક્સિડેન્ટલ રિપબ્લિક તરીકે સ્વતંત્ર પણ જાહેર થાય છે.
હા, ખાણ સુરક્ષિત, વિદેશી રોકાણકારોના હેતુ સુરક્ષિત, બહારથી જુઓ તો બધું બરાબર થઈ ગયું નોસ્ટ્રોમોને કારણે.
પણ આ જ ઘટના નોસ્ટ્રોમોના પોતાના માટે કેવી સાબિત થાય છે?
એ જ એના પતનની શરૂઆત બને છે. એને લાગે છે કે લોકો ભલે મારી વાહવા કરે, પણ મારા આ જોખમની, મારા બલિદાનની સાચી કદર નથી થઈ, મને યોગ્ય ઇનામ નથી મળ્યું.
આ અપમાનની લાગણી.
હા, અપમાનની લાગણી અને પેલા છુપાયેલા ખજાનાનું રહસ્ય, આ બે વસ્તુ એના મનમાં ઘર કરી જાય છે અને અહીંથી એનું નૈતિક પતન શરૂ થાય છે.
આ તો થઈ નોસ્ટ્રોમોની વાત, પણ ચાર્લ્સ ગુલ્ડનું શું થયું? એ તો સફળ થયો ને સુલાકોને બચાવવામાં.
સફળ તો થયો, પણ એ સફળતા બહુ ઠંડી છે, ભાવના વગરની. ખાણ પ્રત્યેનું એનું સમર્પણ હવે વળગણ બની ગયું છે. એ રાજકીય રમતો રમે છે, પોતાના ભૌતિક હિતો સાચવવા ગમે તે કરે છે.
અને એની કિંમત?
કિંમત એ ચૂકવે છે કે પોતાની માનવતા ગુમાવી દે છે. એની પત્ની એમિલિયા સાથેનું સંબંધ ખતમ થઈ જાય છે. લગ્ન ખાલી ખોખું બની રહે છે. એ એક સફળ ઉદ્યોગપતિ છે, પણ અંદરથી ખાલીખમ છે.
કોનરાડ જાણે એ જ બતાવે છે કે પૈસા પાછળની આંધળી દોડ સારા ઈરાદાઓને પણ કેવી રીતે ભ્રષ્ટ કરી શકે છે.
બરાબર, અને એમિલિયા જ્યાં બધું જુએ છે, એની પીડા તો કદાચ સૌથી વધારે છે. એ પોતાના પતિને, આખા સમાજને નૈતિક રીતે ખોખલા થતા જુએ છે.
એને પેલી ચાંદી હવે શાપ જેવી લાગે છે.
હા, એ સમાજમાં સન્માનિત છે, પણ ખૂબ એકલી છે. એની ચૂપકી દી, એની સહાનુભૂતિ, એ જાણે નવલકથાનું હૃદય છે, પણ એની કરુણા જાણે આ ભૌતિક દુનિયામાં બિનઅસરકારક છે.
અને માર્ટિન ડેકોર્ડનું શું થાય છે, પેલો પત્રકાર?
એનું ભાગ્ય પણ બહુ કરુણ છે. પેલો બુદ્ધિશાળી સંશયવાદી યુરોપિયન, જ્યારે એને ગ્રેટ ઇસાબેલ ટાપુ પર ચાંદીના ખજાના સાથે એકલો છોડી દેવામાં આવે છે,
ત્યારે એની બધી બુદ્ધિ કામ નથી આવતી.
ના, સંપૂર્ણ એકલતા એ સહન નથી કરી શકતો. માનવ સંપર્ક વગર એની ઓળખ જ ભાંગી પડે છે. એ ધીમે ધીમે પાગલપણામાં સરી પડે છે.
અને અંતે?
અંતે ચાંદીના થોડા સિક્કા પોતાના શરીર સાથે બાંધીને દરિયામાં ડૂબીને આત્મહત્યા કરી લે છે.
કેટલું ભયાનક! કોનરાડનો સંદેશ કેટલો સ્પષ્ટ છે. માણસ એકલો નથી જીવી શકતો. સમાજ સંબંધો વગર ઓળખણનો કોઈ અર્થ નથી રહેતો.
બરાબર, અને નોસ્ટ્રોમો એ જીવે છે, પણ એની અંદરનો માણસ જાણે મરી પરવાર્યો છે. એની બહારની છબી હજુ પણ પેલા બહાદુર પ્રામાણિક હીરોની છે,
પણ અંદરથી તો એ ચોર છે.
હા, છુપાવેલા ખજાનાનો ગુલામ બની ગયો છે. દુનિયાને લાગે છે કે ચાંદી ખોવાઈ ગઈ છે, પણ એ રાતના અંધારામાં ચોરી ચૂપીથી ટાપુ પર જાય છે અને થોડા થોડા સિક્કા કાઢતો રહે છે. એનું અભિમાન હવે ડર અને લોભમાં બદલાઈ ગયું છે.
કોનરાડજી રીતે સમયનો ઉપયોગ કરે છે એ પણ અદ્ભુત છે. વાર્તા સીધી નથી ચાલતી, આગળ પાછળ જાય છે.
હા, એને કોનરેડિયન ટાઈમશિફ્ટ કહેવાય છે. એનાથી વાચકને જાતે કડીઓ જોડવી પડે છે અને એક પ્રકારની નિયતિની અનિવાર્યતાની ભાવના ઊભી થાય છે. આપણને ખબર જ હોય છે કે અંત સારો નથી આવવાનો,
છતાં આપણે જોતા રહીએ છીએ.
બરાબર. અને નવલકથાનો અંતિમ ભાગ ધ લાઇટ હાઉસ આ ટ્રેજેડીને એના અંત સુધી પહોંચાડે છે. ઘણા વર્ષો વીતી ગયા છે.
ઓક્સિડેન્ટલ રિપબ્લિક હવે સ્થિર છે, સમૃદ્ધ છે.
હા, પણ આત્મા વગરનું રાજ્ય છે, સંપૂર્ણપણે ખાણના નિયંત્રણમાં. અને સૌથી મોટી વક્રોક્તિ એ છે કે ગ્રેટ ઇઝાબેલ ટાપુ પર જ્યાં નોસ્ટ્રોમોનો ખજાનો છુપાયેલો છે ત્યાં હવે એક લાઇટ હાઉસ બનાવવામાં આવ્યો છે.
સલામતી માટે જ્યાં ખજાનો છે ત્યાં જ.
એ જ તો. નોસ્ટ્રોમો હજુ એના રહસ્ય સાથે જીવે છે. ટાપુ પર આવવા જવાનું બહાનું મળે અને કોઈને શંકા ન જાય એટલે એણે લાઇટ હાઉસના રખેવાળ પેલા વૃદ્ધ જ્યોર્જિયો વાયોલાની મોટી દીકરી લિન્ડા સાથે સગાઈ કરી છે.
પણ એનું દિલ તો નાની બહેન પર છે, ગિઝેલ પર.
હા, અને અંતિમ રાત્રિએ જ્યારે નોસ્ટ્રોમો ચોરી છુપીથી ખજાનો લેવા ટાપુ પર જાય છે ત્યારે વૃદ્ધ વાયોલા તેને અંધારામાં ઓળખી નથી શકતો. એને લાગે છે કે આ કોઈ બદમાશ છે જે ગિઝેલને ભગાડી જવા આવ્યો છે.
અને ગોળી ચલાવે છે.
હા, પોતાના કુટુંબના રક્ષણ માટે. અને એ ગોળી નોસ્ટ્રોમોને વાગે છે.
ઓ નો, એટલે એનો અંત પણ.
બહુ કરુણ. ઘાયલ નોસ્ટ્રોમોને મરતા પહેલા એમિલિયા ગોલ્ડ પાસે લઈ જવામાં આવે છે, એકમાત્ર વ્યક્તિ જેના પર એને હજુ વિશ્વાસ છે.
એ કહેવા માંગે છે ખજાના વિશે.
હા, એ પ્રયત્ન કરે છે ચાંદીનું ઠેકાણું કહેવાનું, પણ શબ્દો પૂરા નીકળે એ પહેલા જ મૃત્યુ પામે છે.
અને ખજાનો?
ખજાનો કાયમ માટે ખોવાયેલો જ રહે છે. સુલાકો પર એક શાપની જેમ લટકતો રહે છે. અને નોસ્ટ્રોમો, પેલો મહાન અભેદ્ય નોસ્ટ્રોમો, એક ચોર તરીકે એકલો મૃત્યુ પામે છે. એની આખી પ્રતિષ્ઠા એક ભ્રમ.
આ અંત ખરેખર હચમચાવી દે છે. ફરી પાછા પેલા મૂળભૂત વિષયો પર આવી જઈએ છીએ. ભૌતિક હિતોની ભ્રષ્ટ કરવાની તાકાત
કેટલી પ્રબળ છે. ચાંદી અહીં ખાલી ધન નથી, પણ એક એવી શક્તિ છે જે માણસના નૈતિક પાયા હલાવી નાખે છે, સંબંધો તોડી નાખે છે, આત્માને ખોખલો કરી દે છે.
અને આ ખાલી વ્યક્તિગત સ્તરે નહીં પણ સામાજિક રાજકીય સ્તરે પણ એટલું જ સાચું છે. કોનરાડ અહીં આર્થિક સામ્રાજ્યવાદની પણ ટીકા કરે છે ને?
ચોક્કસ. સુલાકો ભલે કોઈની કોલોની નથી, પણ એ અમેરિકન પૈસાદારો અને વિદેશી મૂડી પર એટલી નિર્ભર છે કે એની સ્વતંત્રતા ફક્ત નામની જ છે. પ્રગતિના નામે શોષણ જ ચાલે છે.
બીજો મુદ્દો પેલો ભ્રમ વિરુદ્ધ વાસ્તવિકતાનો, દેખાવ અને હકીકત વચ્ચેનો તફાવત.
હા, નોસ્ટ્રોમોની જિંદગી એની પબ્લિક ઇમેજ પર જ ટકેલી હતી. જ્યારે એને લાગ્યું કે એની કદર નથી ત્યારે એની પાસે કોઈ આંતરિક નૈતિક બળ જ નહોતું. એનું પતન નક્કી હતું. અને સુલાકો પોતે પણ એક ભ્રમ જ છે, બહારથી સમૃદ્ધ, અંદરથી નૈતિક રીતે દેવાળિયું.
અને એકલતા, દરેક મુખ્ય પાત્ર જાણે એકલું છે. ડેકુડની ભયાનક એકલતા, ગુલ્ડની ભાવનાત્મક એકલતા, એમિલિયાની દુઃખી એકલતા,
અને અંતે નોસ્ટ્રોમોની એના પોતાના ગુપ્ત રહસ્યને કારણે સર્જાયેલી એકલતા. કોનરાડ જાણે કહે છે કે આ ભૌતિક હિતો પાછળની દોટ આપણને એકબીજાથી અને આપણી જાતથી જ દૂર કરી દે છે.
આ નવલકથા વાંચવી એ કોઈ હળવો અનુભવ નથી, અસ્વસ્થ કરે છે, વિચારતા કરી મૂકે છે.
હા, એમાં કોઈ સહેલા જવાબ નથી, કોઈ હેપી એન્ડિંગ નથી. માનવ સ્વભાવના અંધકારમય પાસાઓ અને ઇતિહાસ તથા અર્થતંત્રની જે નિષ્ઠુર તાકાતો છે એનું બહુ શક્તિશાળી, કદાચ નિરાશાવાદી ચિત્રણ છે. પણ એની કલાત્મકતા, એનું બૌદ્ધિક ઊંડાણ એ અદ્ભુત છે.
વ્યવસ્થા આ બધા શબ્દો પર ફરીથી વિચારવા મજબૂર કરે છે. શું આર્થિક સમૃદ્ધિ જ બધું છે? એની માનવીય અને નૈતિક કિંમત શું છે?
અને આ સવાલો 1904માં જેટલા અગત્યના હતા, કદાચ આજે એનાથી પણ વધારે અગત્યના છે.
તે યાદ અપાવે છે કે સાચી પ્રગતિ માત્ર ભૌતિક વિકાસમાં નથી, પણ નૈતિક જાગૃતિ અને માનવીય મૂલ્યો સાચવવામાં પણ છે.
બરાબર કહ્યું. એ જ કદાચ આ કૃતિનો કાયમી સંદેશ છે. ફરજિયાત અંતિમ પંક્તિ, ફરજિયાત અંતિમ પંક્તિ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.